તારીખ 26/8/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 188 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 141
શિખર ના શિખામણી રાગ કેવા હોય છે દર્શન ના ઉત્કૃષ્ટ સાધક અથવા મૂર્તિ ગુણમાર્ગ જેને કહીએ એવા ગૌ દર્શનમાં જીવનપણ વિતરાક સહજત પ્રદર્શિત કરે છે. બાહ્ય દેદાર પણ એવો છે, માર્ગ કેવો હોય એ પાત્ર જીવને તો એમ જ સમજાઈ જાય છે. વિના ઉપદેશ શું કહે છે, નળ બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી મૂર્ખતાની વાત છે. જે અશક્ય હોય એને સમજ્યા વગર શક્ય બનાવવા જાય તો એ કઈ અશક્ય શક્ય થઈ શકશે નહીં. તળમાંથી તેલ નીકળે, ભોગાવાની રેતીમાંથી તેલ નીકળે નહીં. રેતીનો કલર ભલે તલ જેવો હોય અને દાણો પણ એવડો હોય, પણ તલમાંથી તેલ નીકળે, ભોગાવાની રેતીમાંથી તેલ નીકળે નહીં. જીવમાંથી સુખ આવે, પણ અજીવમાંથી જળમાંથી સુખ આવે એ અશક્ય છે. દેવી ગમે તેટલો સાચે સંભાળે તો તેથી કઈ શરીર આત્મા થાય કે શરીર મળબું છે અને તેને સચેતન થાય, મળબું જીવતું થાય એવું તો કોઈ દિવસ બને નહીં. ન બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરી તે તો મૂર્ખતાની વાત છે. એ તો શક્તિ ગુમાવવા સિવાય, એ કાર્ય કરવામાં શક્તિ ગુમાવવા સિવાય બીજું કાંઈ પરિણામ આવી શકે નહીં. લાભનો પ્રશ્ન નથી, એકાંતે નુકસાન થાય એવો પ્રકાર છે. અને અનાદિથી જીવે એવું કર્યું છે, ન બની શકે એ કાર્ય કરવાને પ્રયત્ન કર્યો છે. અનંતા જીવો અનંત કાળથી જળમાંથી સુખ લેવાની નો પ્રયત્ન કરે છે, અનેક વિધ પ્રકારે પ્રયત્ન કરે છે, વિભિન્ન પ્રકારે પ્રયત્ન કરે છે. એ પણ જીવને એક સમય માટે પણ, અનંત જીવમાંથી એક પણ જીવને અને અનંત કાળમાંથી એક સમય માટે કોઈને એમાંથી સુખ મળ્યું નથી, મળવાનું નથી, મળ્યું પણ નથી અને મળવાનું પણ નથી. કેમ કે અશક્ય છે, ન બની શકે એવી વસ્તુ છે. તૃપ્તિ થતી હોય તો ફરીને પાણી ન માગવું બરાબર છે કે અમે હવે ધરાઈ ગયા, હવે અમારે ખાવું નથી કોઈ દિવસ એવું કોઈ કે છે કે અત્યારે ધરાઈ ગયા એવું લાગ્યું છે, હાંડે પાછા ફરીને માગવા તૈયાર છે. બપોરે અત્યારે લીધું નથી, બપોરે માગે, બપોરે ખાધું હોય તો સાંજે માગે છે. એને લાગે છે એવું, એના કહે છે કે તપાસ એ વાતને, તારા આત્મામાં શું આવ્યું કે તું ધરાઈ ગયો, તારા જ્ઞાનમાં શું આવ્યું કે તું ધરાઈ ગયો, તું તો જ્ઞાન સ્વરૂપી છો, જ્ઞાનાત્મા છો, એમાં શું એવું રજકણ, એવા કયા રજકણ કેટલા આવી ગયા જ્ઞાનમાં, એકે નથી આવ્યો, અરે એકે અડ્યો પણ નથી, એમ અહીંયા તો વાત છે. એ તો અસ્પર્શ સ્વભાવી છે, સ્પર્શ તો પુદ્ગલનો ગુણ પર્યાય છે, જીવને સ્પર્શ નામનો કોઈ ગુણ પર્યાય નથી, એટલે એને કોઈ અડે સ્પર્શે કે એ કોઈને અડે સ્પર્શે એ પ્રશ્ન રહેતો નથી. ભ્રમણા છે, કલ્પના કરતા પણ એ ભ્રમણા છે કે હવે હું ધરાઈ ગયો, હવે મને વાંધો નથી, હવે મને ઠીક છે, એવી બધી એની ભ્રમણા છે. નવીકમાં એ કલ્પના એની ઉડી જાય છે અને પાછો તેનો તે થઈને ઉભો કરે છે. હા, ખરેખર આકુલતા થાય છે, આકુલતાની હોળી છે. જીવને પરમાથી સુખ લેવાની બુદ્ધિ છે એ અભિપ્રાય અનંતા અનંત આકુલતાને ઉપજાવનારની ઉપજવાની ખાણ છે. બુદ્ધિ શબ્દ વાપરો છે. ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે. બુદ્ધિ એટલે એ અભિપ્રાય રાખે છે, એ નિશ્ચય નિર્ણય રાખે છે કે ખરેખર આ હું કરી હું ખાઈ શકું છું, રોજ ખાય છે એટલે હું ખાઈ શકું છું, વાતમાં કાંઈ માલ નથી. આત્મા જાણવા સિવાય કાંઈ કરી શકે નહીં, વિશેષ વિભાવ કરીને જાણવા ઉપરાંત રાગ દ્વેષ મોહ કરે એની અવસ્થામાં, એની અવસ્થાનું કાર્ય છે એટલે એ કરે એમ કહેવાય છે. અજ્ઞાન ભાવે, જ્ઞાન ભાવે રાગ દ્વેષને કરવાનું સ્વભાવમાં સામર્થ નથી, એવું જે સ્વભાવનું જ્ઞાન, તે સ્વભાવ વડે રાગ દ્વેષ પણ કરી શકાતા નથી, સ્વભાવ દ્વારા સ્વભાવથી સ્વભાવ વડે. ત્રીજી વિભક્તિ સાધનની વિભક્તિ છે, કારણની વિભક્તિ છે. કરણ, કરણ એને કહે છે, કરણ એટલે સાધન, એનાથી કરી શકાતા નથી. થોડું થાય છે એવું દેખાય છે, ભ્રમણા એને એમ થાય છે કે આ થોડું મારી ઈચ્છા પ્રમાણે થાય છે તો બધું કેમ ન હું કરી શકું, એટલે એને થોડાથી તો કઈ ધરપત નથી, છે કોઈને થોડાથી ધરપત છે એટલે બધું કરવા જાય છે, પણ થોડું થાય છે તો પૂર્વના પુણ્ય યોગે થાય છે, અત્યારે તું કરી શકે છો માટે થાય છે એમ નથી. એને શાસ્ત્રમાં કાકતાલીય ન્યાય કહ્યો છે. કેવો ન્યાય કહ્યો છે? કાકતાલીય ન્યાય કહ્યો છે. કાગને બેસવું અને ડાળને પડવું. હવે જો ડાળ હાજી હોય તો 10 જણા ટીંગાઈ જાય તો એને પડે, પાડવી મુશ્કેલ થાય, અને કાગડો બેઠો ન પીડ્યો તો એ પડવાની તૈયારી થઈ ગઈ હતી. કાગડો તો માત્ર નિમિત્ત છે કે એને સહેજ આંચકો લઈ ગયો, બાકી તો એ પડવાની તૈયારી થઈ ગઈ. ન બેઠો તો પીડ્યા વિના રહેત નહીં, પવનનો ઝોકો આવત ને પડી ગયો, એની મેળે પડી જાય છે, ઘણા ગાડાની મેળે પડે. એટલે એ તો પુણ્યયોગ જેવી જીવને ભ્રમણા થાય છે અને તેથી વધારેમાં વધારે જીવ છેતરાય છે. પુણ્યયોગના કાળમાં પુણ્યનો ઉદય હોય ત્યારે એને છેતરાવવાનું બને વધારે બને છે, કેમ કે એ વખતે એની ભ્રમણાને પુષ્ટિ મળે એવું બાહ્ય કાર્ય થાય છે. હું ઈચ્છા કરું છું એમ થાય છે, હું ઈચ્છું છું એવું થાય છે, મારી ઈચ્છા પ્રમાણે હું આ બધા કાર્યો કરી શકું છું. જયારે પુણ્યનો ઉદય ન હોય ને લોકો જેને પાપનો ઉદય કહે છે કે ઈચ્છે કઈક ને થાય અવળું, ઈચ્છે એનાથી અવળું થાય, ઈચ્છે એનાથી અવળું થાય. તો જે વિચારવાન જીવ હોય, મુમુક્ષુ જીવ હોય, તો એ વખતે વિચારણા કરી શકે છે કે ખરેખર આ કાર્ય ઉપર મારો અધિકાર ક્યાં છે, મને વિકલ્પ થયો, ઈચ્છા થઈ તો મારો રાગ છે એ પણ મને દુઃખદાયક છે, મને સુખ ને શાંતિ માટે અનુકૂળ નથી, પણ એ રાગ અનુસાર બારમાં કાર્ય થવું એનું કોઈ પૂર્વ પરમાણુ કોઈના રાગ સાથે બંધાયેલા નથી. એ જગતના સ્વતંત્ર પદાર્થો છે, અનંત શક્તિ સંપન્ન છે. અત્યારે તો એ સમજાવવું પડેલું નથી. એટમ બોમ્બ બહાર પડ્યા પછી કે એક પરમાણુમાં અનંત શક્તિ છે. એટમિક એનર્જી કે છે એના માટે તો એનર્જી એટલે શક્તિ. સૌથી વધારે શક્તિ કોની? કે એટમિક એનર્જીની. બીજા બધી શક્તિ ઓછી ગણાય છે. એ વ્યક્ત શક્તિ પરમાણુની થઈ. એ અનંત શક્તિ લઈને જે પરમાણુ પોતે અસ્તિત્વ અનાદિ અનંત હયાતી ધરાવે છે, જેનું અસ્તિત્વ કોઈ મિટાવી શકતું નથી. અસ્તિત્વ શક્તિથી માંડીને બીજી અનંત શક્તિઓ, અનંત સામર્થવંત છે. તે તારી ઈચ્છાને આધીન થઈને તારી તાબેદારીમાં કામ કરે, કેવળ મૂર્ખતાની વાત છે એમ કે છે. એ કેવી રીતે બની શકવા યોગ્ય કે કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની તે બુદ્ધિ કરે છે, અને બની શકે તે કરતો નથી. કેમ કે એ વિષયનું એને અજ્ઞાન છે. આ અશક્ય છે એ પણ એને અજ્ઞાન છે, અને આ શક્ય છે એનું પણ એને અજ્ઞાન છે. કોઈ વાર એને જાણવા મળે છે કે આ અશક્ય છે ને આ શક્ય છે. ન સાંભળવા મળ્યું હોય, ન જાણવા મળ્યું હોય, એ વાત એક બાજુ રાખીએ, પણ આપણને જાણવા મળ્યું છે, સમજવા મળ્યું છે, એ વિષય આપણે નકાર કરતા નથી, નિષેધ કરતા નથી, એનો વિરોધ કરતા નથી. તો પણ જ્યાં સુધી અંદરથી મૂળમાંથી નિશ્ચય બદલાતો નથી ત્યાં સુધી એનો નિષેધ યથાર્થ પ્રકારે આવતો નથી. અથવા નિષેધ વિચાર કાળે આવે છે પણ ઉદય કાળે થતો નથી. એટલે એમાં અયથાર્થતા કેમ દીધી? અમે તો હા પાડી છે આ વાતને, અને આ હા પાડવા માટે રોજ કલાક કલાક સ્વાધ્યાયમાં આ જ વિષય વિચારીએ છીએ, સંમત કરીએ છીએ, હા પાડીએ છીએ, દ્રઢ કરીએ છીએ, નક્કી કરીએ છીએ કે આમ જ હોય, આમ જ હોય, આમ જ હોય. તો પણ યથાર્થ કેમ નહીં? કે જ્યારે ખરેખર નિશ્ચય બદલાય કે આ અશક્ય છે ને આ શક્ય છે એવી બુદ્ધિ થઈ જાય, ત્યારે એને ઉદય કાળે એનો નિષેધ આવે. કોઈને ઉદય કાળે, ઉદય પૂરો થયા પછી થોડો વખત જાયને વિચાર આવે છે, ત્યાં એની એટલી જાગૃતિ ઓછી છે, ત્યાં એની નિર્ણયમાં હજી કચાશ છે. નહીતર તો એ શુદ્ધ સાવધાન થઈને જ, સાવધાન થઈને જ પ્રવર્તે. સર્વ ઉદયમાં સાવધાન થઈને જ પ્રવર્તે. કેમ કે નિર્ણય કઈ પાછળ કર્યો નથી. નિર્ણય તો આગોતરો નિર્ણય છે. આનો આગોતરો એટલે એને એડવાન્સ અગાઉ કરેલો છે, તો એને પાછળથી કેમ વિકલ્પ આવે છે? આગળથી કરેલો નિર્ણય તો પહેલા હાજર રહેવો જોઈએ, અને નિશ્ચિત પૂર્વક એને કાર્ય થવું જોઈએ. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે, અને બની શકે છે તે કરતો નથી. જે થઈ શકવા યોગ્ય છે એને એ કરતો નથી. પોતાના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પોતાનું સુખ પ્રગટ કરી શકવા યોગ્ય છે. અનંત જ્ઞાનનો ભંડાર પોતામાં ભરેલો છે, અને અનંત સુખનો ભંડાર પણ પોતામાં ભરેલો છે. પ્રદેશે પ્રદેશે અનંત સુખ ભર્યું છે. ઉગાનીજીની ભાષા બહુ રસવાળી. પ્રદેશ પ્રદેશ મે લબાલબ સુખ ભરા હૈ, રસવાળી ભાષા. ઘણું સુખ ભર્યું છે, અનંત સુખ ભર્યું છે. સુખ સુખ એટલું ભર્યું છે કે ઉણપ નથી એટલું સુખ ભર્યું છે. દુઃખ એમાં સમાય નહીં, દુઃખની જગ્યા નથી. કે કોઈ ખામી નથી, એવું એટલું સુખ ભરેલું છે. સર્વગુણોથી પરિપૂર્ણ છે, જેમ કોઈ ઘડો પૂરો ભરેલો હોય એ પછી અંદર બિંદુ નાખો તો નીચે પડે, જરાય સમાવાની જગ્યા ન હોય, એવું પૂર્ણપણું છે. શુદ્ધાત્માનું સર્વગુણથી એટલું પૂર્ણપણું છે કે જરાય પૂર્ણપણું નથી. એવો છો એમ આધાર લેવો એ એનું પહેલામાં પહેલું કાર્ય છે, અને એ થઈ શકવા યોગ્ય છે. જેનો તો આધાર લઈ શકતો નથી એનો આધાર લેવાનું કાર્ય તો ભ્રાંતિએ કરીને તું કરે છો. તો આધાર લેતા તો તને આવડે છે, ન લઈ શકાય એનો આધાર લેવા દોડે છો, તો જેનો લઈ શકાય એનો આધાર લેવાનું ક્યાં તને તકલીફ છે? શું તકલીફ પડે છે એ અંદરમાં એને સંશોધન કરવું જોઈએ કે આમાં મને તકલીફ શું છે, મારા મારામાં આ કામ છે, મારું જ કામ છે. મુનિરાજનો વિષય લીધો છે, મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો છૂટી ગઈ છે, અને આહાર વિહાર આદિના અસ્થિરતારૂપ વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. શું કહે છે કે આ જે વાત લીધી બુદ્ધિની, એ તો ચોથા ગુણ સ્થાને બુદ્ધિ ફરી જાય છે, નિશ્ચય ફરી જાય છે, સ્વાનુભવ પૂર્વક ફરે છે, સમ્યક સમ્મુખ થાય ત્યારે તો નિશ્ચય બદલાય છે, પણ પરિણમન આવે છે ત્યારે તો એ વાતની ગાંઠ વળી જાય છે. એવો તબક્કો છે કે આખું પરિણમન છે એ મોક્ષ માર્ગની દિશા પ્રત્યે મળીને વૃદ્ધિગત થતું જાય છે સમયે સમયે. તો મુનિરાજને તો પરના કર્તૃત્વની બુદ્ધિ ચોથા ગુણ સ્થાને છૂટી ગઈ છે, એમને બુદ્ધિનો પ્રશ્ન અહીંયા નથી, એ તો નીચે પ્રશ્ન છે. જ્યાં સુધી અનુભવ કર્યો નથી ત્યાં સુધી એની બુદ્ધિ પલટાઈ નથી, સમ્યક મતિ શ્રુત થયા નથી, પણ મુનિરાજને તો એ બુદ્ધિ પલટાઈ ગઈ છે. કોઈ પરનું કર્તૃત્વ નથી, પરનું કાર્ય કરી ન શકે એ અશક્યપણું છે. જીવ પરનું કાર્ય ન કરી શકે, પર જીવનું કાર્ય કરી શકે. મારું સુખ જીવ અજીવ ન આપી શકે, અજીવનું એક કાર્ય પણ હું ન કરી શકું, એક પરમાણુની પર્યાયને ફેરવવા આ જીવ સમર્થ નથી. જ્ઞાતા દ્રષ્ટા એવો જે જીવ એક તણખલાના બે ભાગ કરી શકે નહીં, શ્રીમદજી 408 નંબરનો પત્ર છે. એક તણખલાના બે ભાગ હું કરી શકતો નથી એમ જ્યારે એને સંપૂર્ણપણે પરનું હું અકર્તા છું, કોઈ કાર્ય કરી શકું નહીં. તણખલું દ્રષ્ટાંત છે કે તો હવા માળવું કાર્ય છે, તણખલાના બે ટુકડા કરવા એ કઈ મોટી વાત છે, એ પણ હું કરી શકતો નથી એમ જ્યારે સમજાશે ત્યારે વૃત્તિ ઉપશમ થશે. પરના કાર્ય કરવાની જે વૃત્તિનો ઉત્સાહ છે એ ક્યારે ઉપશમિત થશે કે હું કરી શકતો નથી એમ સમજાશે ત્યારે. એ બુદ્ધિ એને કારણે ચાલે છે, એક જ પરમાણુ એની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, ન તો કોઈના રાગને આધીન છે, ન તો કોઈના દ્વેષને આધીન છે. શ્રીકૃતિ ભગવાનની પ્રતિષ્ઠા વખતે થોડી ધમાલ ચાલી, એ વિચાર સાથે બેસીને કરી, એટલા પણ એ વિચાર આવે કે આપણા રાગથી થવાનું નથી ને કોઈના દ્વેષથી મટવાનું નથી, સ્વયં જ થાય છે, સ્વયં જ થાય છે. કોઈના રાગથી કોઈ કામ થાય કે કોઈના દ્વેષથી કોઈ કામ અટકે એ વસ્તુના સ્વરૂપમાં જ નથી, વસ્તુના સ્વરૂપમાં એ ચીજ નથી. રાગ દ્વેષનો જે પુરુષાર્થ કરે છે એથી કર્મ બાંધે છે, એટલે કર્મ બાંધવાનો પુરુષાર્થ કરે છે. શું કરે છે? અથવા રાગદ્વેષનો જે પુરુષાર્થ કરે છે એ દુઃખી થવાનો પુરુષાર્થ કરે છે, કરવા યોગ્ય છે કે કેમ. એમાં નાનું બાળક પણ એમ કે એ તો કરવા યોગ્ય નથી, મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો છૂટી ગઈ છે. તો હવે શું છે કે આહાર વિહારનો વિકલ્પ તો ઉઠે છે, મુનિરાજને પણ આહાર વિહારનો વિકલ્પ તો ઉઠે છે. તો કે છે કે એ વિકલ્પ છે આહાર વિહાર આદિના અસ્થિરતા રૂપ વિકલ્પો. કેવા છે એ? વિપરીત બુદ્ધિપૂર્વકના વિકલ્પ નથી. અહીંયા આ ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું છે એમાં એવી બુદ્ધિ નથી કે આ ક્ષેત્ર મને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે માટે અહીંયા રહેવું કે ન રહેવું એ પ્રશ્ન નથી. સામાન્ય રીતે એક જ જગ્યાએ જીવ સ્થાયી રહેવા ઈચ્છે છે, ઘર પણ બદલવા માંગતો નથી, ભાડાનું હોય તો એને જલ્દી બદલવું ગમતું નથી. શું કે અહીંયા સુખી થયા છે, ભલે બંગલો કર્યો આ ઘર તો હમણાં મૂકવું નથી, કેમ કે એમાં સુખી થયા છે, ઘણા વર્ષ થયા છે, હજી અહીંયા રહેવામાં કાંઈ વાંધો નથી, પછી બીજે ફાવશે કે નહીં ફાવે, અહીંયા તો બરાબર ફાવી ગયું. એવી બુદ્ધિ પણ નથી મુનિરાજને, એવી બુદ્ધિ પણ નથી કે આ સ્થળ અનુકૂળ છે માટે અહીંયા રહેવું, અહીંયા હવા પાણી સારા છે અથવા અહીંયા સમાજ સારો છે, ધર્મ બુદ્ધિમાન સમાજ છે, ઘણા લાયક અને મુમુક્ષુ જીવ છે, હું ધર્મી જીવો છે માટે હું અહીંયા રહું, એવું ઇષ્ટપણું એવું ઠીકપણું પણ મુનિરાજને હતું નથી. બુદ્ધિ તો હોતી નથી પણ એટલી અસ્થિરતા નથી હોતી કે ઠીક લાગે ત્યાં રોકાઈ જવું, એ મુનિરાજને એવા પરિણામ હતા નથી કે અહીંયા ઠીક લાગ્યું છે માટે અહીંયા રોકાઈ જઈએ, કે અહીંયા અઠીક છે માટે અહીંથી ચાલ્યા જઈએ, અહીંયા તો બધા ઉપદ્રવ કરે છે, અહીંયા તો કોઈ મારો આદર માન કરતું નથી, મારી પાસે કોઈ આવતું નથી, મારો કોઈ ભાવ પૂછતું નથી, ભાવ ન પૂછે એટલે તો જંગલમાં જ ગયો છે, ભાવ નથી પૂછાવવા માટે તો જંગલમાં જવાની વાત છે, પછી ક્યાં પ્રશ્ન રહેશે. પણ કોઈ ઈષ્ટ અનિષ્ટપણાને કારણે આહાર વિહારનો પ્રસંગ નથી, ફક્ત પોતાને વિકલ્પ આવે છે એ અસ્થિરતાને લઈને આવે છે. સ્વરૂપમાં જો સ્થિર થઈ જાય તો નિર્વિકલ્પ દશા છે, અસ્થિરતાથી વિકલ્પ આવે છે. અને આહાર વિહાર આદિની જે કોઈ ક્રિયા થવા યોગ્ય હોય તે થાય છે, ન થવા યોગ્ય હોય તે થતી નથી. સર્વોત્કૃષ્ટ પુણ્ય તો ત્રણેય લોકની અંદર, ત્રણેય લોકની અંદર સર્વોત્કૃષ્ટ પુણ્ય તો તીર્થંકર પ્રકૃતિના ગણવામાં આવે છે, ચક્રવર્તી કરતા, કેમ કે ચક્રવર્તી પણ એને વંદે છે, નમે છે. તો પછી તો જેમ જેમ કાળ ગયો એમ કાળ ઘણો આવતો આવ્યો છે, પુણ્યયોગ ઘટતો જ આવ્યો છે, નીચે નીચે આયુષ પણ ઘટતા આવ્યા છે. પણ પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન શરૂઆત કરી હતી એમણે, એમને આહારનો વિકલ્પ ઉઠે એટલે આહાર મળે પરમાણુ બંધાયેલા નથી. છ છ મહિના સુધી વિકલ્પ થયો છે, આહાર મળ્યો નથી. છ મહિને એક વાર મારો, બીજા છ મહિને ફરીને એક વાર મારો, આવું સ્વતંત્રપણું છે. મિત્રો તો પુણ્યવંત છે, તીર્થંકરના પુણ્ય લઈને આવ્યા છે, સવાર સિદ્ધિમાંથી આવ્યા છે. કોઈને હિમ પુણ્યથી માણસને દુઃખ લાગી જાય, અરે રે અમારા પુણ્ય નહીં અમને, અરે રે અમારા પુણ્ય નહીં માટે આમ થઈ ગયું, અરે રે અમારા પુણ્ય નહીં માટે આમ. ભાઈ હું તો સાધારણ કર્મ લઈને આવ્યો છું, પણ તીર્થંકર જે કર્મ લઈને આવે છે એ તો ઉત્કૃષ્ટ પુણ્ય લઈને આવે છે, ત્રણ લોકમાં એના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય છે. પણ પરમાણુનું આધીન પણ કોઈ વિકલ્પ, કોઈના વિકલ્પને આધીન નથી. પુણ્યયોગ હોય તો સ્વયં જ થાય, બાકી વિકલ્પ થાય માટે કાર્ય થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. અસ્થિરતા થવાનું કારણ પોતાનો પુરુષાર્થ નબળો. પુરુષાર્થ નબળાનું કારણ શું? કે કોઈ કારણ નહીં. કારણ પણ એક સમયમાં, એટલે વર્તમાન સમયમાં પૂર્ણ વિતરાગ થવાતું હોય તો ચોથા ગુણ સ્થાન વર્તી સાધકથી માંડીને કોઈ સાધકને બીજો સમય આ સંસારમાં રહેવાનો અભિપ્રાય નથી. જે સંસારમાં એ અનાદિથી રહ્યો છે એ સંસાર સાથે જેનો મોક્ષ થવાનો છે એને પ્રીતિ રહી નથી. શું કેવી પ્રીતિ રહી નથી? કે એક સમય પણ એને રહેવું નથી, એવી પ્રીતિ રહી નથી. ઠીક, એનો અર્થ બીજો થાય છે કે સંસરણ ઇતિ સંસારમ, પોતાની પરિણતિ, પોતાનો ઉપયોગ, પોતાના પરિણામ સ્વરૂપમાંથી સરે તે સંસાર છે. એક સમય માટે એમને એ વાત મંજૂર નથી, છતાં થાય છે, એ અકારણપણે થાય છે, એનું કોઈ કારણ છે નહીં. બધાનો આ એક અભિપ્રાય છે, અનાદિ અનંત સર્વ સાધકોનો આ અભિપ્રાય છે. કોઈ સાધકને આ અભિપ્રાયમાં ફેરફાર હોય તો એને સાધકપણું હોય એમ સંમત થઈ શકે એવું નથી. પહેલાં આટલા કાર્ય કરી લો પછી હું મારું કરીશ, પહેલા સમાજનું કરી લઉં પછી હું મારું કરીશ, કે પહેલા હું મારા ફલાણા ભૂલનું કરી લઉં, ફલાણાને સમજાવી દઉં, ફલાણા આટલું કાર્ય કરી લઉં. એ જગતનું કોઈ કાર્ય એની ખરેખર તો બીજાનું તો કરી શકતો નથી, આ સિદ્ધાંત છે. સાધકને વિકલ્પ ઉઠે છે તો એનો નિષેધ સાથે ઉઠે છે કે કરી શકતો નથી, અને આ અંદરથી એમને માયવાજ કરે છે. પૂર્વ કર્મકૃત કઈ સમજાતું નથી, ક્યાં સુધી આવવાનો છે. એટલે જલ્દી બંધ થાય એવો એમનો અભિપ્રાય છે. થાય છે એના કારણે, મટે છે એના કારણે. કઈ સારા ભવો ને સારા નિમિત્તો કઈ મોક્ષ દશાથી ઉત્તમ છે? બિલકુલ નહીં. અહીં તો ના પાડે છે કે કોઈનું કાર્ય કોઈ કરી શકે એ બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે. એ બુદ્ધિ અનંત સંસારમાં રખડાવનારી બુદ્ધિ છે. એ બુદ્ધિ અનંત નિબોધના ભવમાં જવા માટેના મૂળનું છે. એ તો કોઈ કોઈક નિમિત્ત કાર્ય કરે કે હું નિમિત્તનું કાર્ય કરું એ વસ્તુ સિદ્ધાંતની બહાર છે. મુનિરાજને હું કઈ કામ ન કરે, બધી ખરી જાય, મોક્ષમાં જાય, અને જેટલા બાંધા હોય એ બધા ખરી જાય. શૂન્ય બે રીતે ખરે. શું? એક ભોગવીને ઉદયમાં આવીને ખરે. શું? સ્વવિપાકજેને કહીએ. અને એ પોતાના તપથી, એ પોતાના સાધનાના બળથી એને નિષ્ક્રિય અને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે. એને અવિપાક નિર્જરા કહેવામાં આવે છે, અથવા એને સકામ નિર્જરા કહેવામાં આવે છે. ઓલી એકામ નિર્જરા છે, આ સકામ નિર્જરા છે. શાસ્ત્રમાં એ વિષય ચાલ્યો છે. એક જગ્યાએ સોગાનીજી પણ લખ્યું છે એવા કે કાં તો કર્મ છે એ ભોગવીને નિવૃત્ત કર્યા રહ્યા, કાં તો સાધનાના બળે એને નિષ્ફળ કરવાનું રહે છે. સાધક એને સાધનાના બળે નિષ્ફળ કરે છે. ઊંચામાં ઊંચા પુંજ બંધાય છે મુનિરાજને, કેમ કે એમને તો અત્યંત મંદ કસાય છે. દેહ છૂટે તો સરવાર સિદ્ધિમાં જાય, નકુર સહદેવ જ્ઞાન જ્ઞાન. અને એ જ મુનિ દશામાં સાથે રહેલા ત્રણ ભાઈઓ એ સાધનાના બળે ખલાસ કર્યા એમણે. ત્યાં ને ત્યાં ધ્યાનાગ્નિમાં બધા કર્મને બાળી નાખ્યા એમ કહેવામાં આવે છે. અને એ પુણ્યમાં અને પુણ્ય યોગમાં આકુરતા છે, ક્યાંય સુખ છે નહીં. એટલે એક સમય માટે પણ કોઈ સાધક જીવ એની વાંછા કરતો નથી. વાંછા કરે તે સાધક નથી. આ સીધી વાત છે. મુનિરાજ ને પરના કર્તૃત્વ ની બુદ્ધિ તો છૂટી ગઈ છે અને આહાર વિહાર આદિ ના અસ્થિરતા રૂપ વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. આહાર વિહાર ના વિકલ્પ ઉઠે છે એ અસ્થિરતા રૂપ વિકલ્પ છે. આહાર ખાઈ શકું છું એ પ્રશ્ન નથી, હવે વિહાર કરવામાં શરીર ને ચલાવી શકું છું એ બુદ્ધિ મુનિરાજ ને ગમન કરે છે. શરીરના પરમાણુ શરીરને કારણે, આત્મા આત્મા આત્માને કારણે. એટલે તો ગુરુ મોટરમાં દ્રષ્ટાંત દેતા કે પેટ્રોલથી મોટર ચાલે છે એવું ખરેખર નથી. પરમાણુ, દરેક પરમાણુ પોતપોતાનું કાર્ય કરે છે. તે પરમાણુ તેના સજાતીય એવા બીજા પરમાણુનું પણ કાર્ય કરતો નથી.
બરાબર.
એક જીવ પરમાણુ નું પણ કાર્ય ન કરે ને સજાતીય એવા બીજા જીવ નું પણ કાર્ય ન કરે, બીજાને ધર્મ પમાડે કે ન પમાડે. જો એકને ધર્મ પમાડે તો એને પછી નરકમાં એ જ લઈ જાય, બીજો જ લઈ જાય, નિગુદમાં બીજો લઈ જાય, એમ એમ ઠરે. તો જીવની કોઈ સ્વતંત્રતા રહેતી નથી, એવું નથી. હલવાની છે, હવે એ પેટ્રોલ વગરની મોટરો નીકળવાની છે. તેથી એનો જવાબ અમારે શોધવો પડશે. નહીં ચાલે છે એ વાત, ચાલે છે ત્યારે પેટ્રોલ વગર ચલાવવા માટેની ચાલે છે કે
નહીં?
ગેસ થી ચાલશે. પણ એ તો એક પરમાણુ બીજા પરમાણુ નું કાર્ય કરે એ પ્રશ્ન જ અસંભવિત ને અશક્ય છે. ગેસ થી, ઉર્જા શક્તિ થી, કોઈ ઇલેક્ટ્રોનિક થી, માણસ એમ કે એડા વગર કેમ કઈ થાય? આ રેડિયો ચાલુ કરવો પડે છે, ફલાણું આમ કરવું પડે છે, હવે આ પેલા નીકળ્યા જ નહીં રિમોટ કંટ્રોલ. એટલે કે સ્વિચ ને એડા વગર કેવી રીતે કામ થાય? સ્વિચ નો દબાય નહીં ને એ કેવી રીતે ચાલુ થાય? કે આ સ્વિચ નો દબાય ને ચાલુ થયું, લે બંધ થયું, લે વગર સ્વિચ દાબે બંધ થઈ ગયું. છતાં એક પરમાણુ બીજા પરમાણુ નું કાર્ય કરતું નથી. ઇલેક્ટ્રોનિક સર્કિટ જે છે એ લિમિટેડ છે, દરેક જુદી જુદી જગ્યાએ જુદી જુદી લિમિટેડ છે. આ કોર્ડલેસ ટેલિફોન આવે છે ને, કોર્ડ એટલે વાયર, આપણે બધાને દોરડા વાળા છે વાયર વગર. ઓવરસીઝ બધા કોર્ડલેસ જ છે ને, અહીંથી અમેરિકા સુધી નું કઈ દોરડું છે ને એ દોરડું કઈ હાજર રહે, પ્રશ્ન જ નથી. તો એ જે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ છે એ નિમિત્ત નૈમિત સંબંધનો વિષય છે. કોઈ પરમાણુ કોઈ પરમાણુનું કામ કરે છે એ વસ્તુ સ્વરૂપમાં નથી. એના એના બધા ઓલા બનાવેલા તૂટી જાય છે, ઉપર જાય ને અડધે થી પડે હેઠા પડે છે. સૂક્ષ્મ જ્ઞાન છે. સૂક્ષ્મ જ્ઞાનનો અર્થ એ છે કે જેને સૂક્ષ્મ જ્ઞાનનું સ્વરૂપ જાણ્યું છે એ સૂક્ષ્મ જ્ઞાન કહેતા જ અધૂરું જ્ઞાન સમજે છે. સૂક્ષ્મનો અર્થ જ અધૂરો છે, પૂરું નહીં. સૂક્ષ્મ એટલે ચાહે ગણધરદેવનો સૂક્ષ્મ હોય, એક અંતરમૂર્તમાં 12 અંગની રચના કરે, સૂક્ષ્મ એટલે અધૂરું. કેટલું અધૂરું? કે કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે અધૂરું. કેટલું? 1% નહીં, કેવળ જ્ઞાનનો 1% છે, 5% છે, 1000મો ભાગ છે, 1%નો લાખમો ભાગ છે. 1%નો લાખમો ભાગ તો કરો કે નહીં, કરોડમો અબજમો ભાગ, કે ક્યાં એનો રેશિયો પ્રોપોર્શન લાગે નહીં. એવું જ્ઞાન ભંડાર આત્મા છે, અનંતા કેવળ જ્ઞાનનો સ્વામી છે. એની મહત્તા એને આવે તો એને ક્ષોભની મહત્તા થવાનો કોઈ બી પ્રશ્ન રહેતો નથી. ચોથા ગુણ સ્થાને આ વાત સમજ્યા છે પોતે. શું ક્રમબદ્ધ પર્યાય નો જે ન્યાય ગુરુદેવ શ્રી એ પ્રસિદ્ધ કર્યો, વસ્તુ સ્થિતિ તો જે છે પ્રસિદ્ધ કર્યો આ કાળ ની અંદર, વિષય વસ્તુને પ્રસિદ્ધ કરી છે. તો ચોથા ગુણ સ્થાને દરેક સમ્યક દ્રષ્ટિનો એ અભિપ્રાય થાય છે કે યથાયોગ્ય કાળે યથાયોગ્ય પર્યાય થાય છે. સ્વની કે પરની, કોઈની સ્વની કે પરની કરવા કરાવવાનો ક્યાંય પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને એ ઉપાધિ જીવ કરે તો ભલે, ન કરે તો ભલે, યથાકાળે જ બધી પર્યાયો થાય છે. આ સીધો હિસાબ છે. એટલે વહેલા મોક્ષે જવું કે મોડા મોક્ષે જવું એ પ્રશ્ન નથી. તો અનંત વીર્ય પ્રગટ્યું છે, પુરુષાર્થ કાંઈ એમનો થોડો નથી. સર્વ અરવિંદોને અનંત વીર્ય પ્રગટ્યું છે, અનંત પુરુષાર્થ પરિણમનશીલ છે, પરિણમી રહ્યો છે. તો વહેલા મોક્ષે જાય એવું ન બને એ પ્રશ્ન જ અસ્થાને છે. સર્વ કાળે એનું કાર્ય થાય છે, પર કાળે એનું કાર્ય થતું નથી. પણ લાંબુ આયુષ તો પુણ્યને લઈને બંધાય છે, શું એવું કાંઈ નથી. કશાય રસને લઈને બંધાય છે, અનુભાગ સ્થિતિ રસને લઈને પડે છે ને. બે રીતે લાંબા આયુષ પડે છે, તીવ્ર પાપનો રસ હોય તો નરકનું લાંબુ આયુષ પડે, તીવ્ર પુણ્યનો રસ હોય તો દેવનું લાંબુ આયુષ પડે. બે બે ઈષ્ટ, બે બેમાંથી એક તો ઈષ્ટ હશે ને, કે નરકનું આયુ અનિષ્ટ અને દેવનું આયુષ ઈષ્ટ, તો કે તો ભગવાનને મોડું થયું. ઠીક, લાંબુ આયુષ છે એનો અર્થ શું? એક કરોડ પૂર્વનું આયુષ છે, બરાબર છે. સુમંદર ભગવાન આવતી ચોવીસીમાં તેરમા તીર્થંકરનો ઉદય થશે ત્યારે અહીંયા સિમંદર ભગવાન મોક્ષ પધારશે, નિર્વાણમાં પધારશે, સિદ્ધાલયમાં. એવું મોટું આયુષ છે. આ પાંચમો પૂરો થશે, પછી છઠ્ઠો પૂરો થશે, પછી પહેલો પૂરો થશે, પછી બીજો પૂરો થશે, પછી પાછો જે ત્રીજો શરૂ થશે એમાં પ્રથમ તીર્થંકર સૈનિક મહારાજા મહાપદ્મ નામ ધારણ કરીને તીર્થંકર થશે. બીજા ત્રીજા ચોથા પાંચમા તેરમા તીર્થંકર થશે ત્યારે અહીંયા નિર્માણનો કાળ આવશે. લાંબુ આયુષ ઈષ્ટ કે અનિષ્ટ હે, કઈ પ્રશ્ન એ નથી. તો સહેજે જે પરિણામ થયા તે થયા, એમને એને ભોગવતો નથી, આયુષને એ ભોગવતા નથી. આયુષને ભોગવવાથી તે પર થઈ ગયા છે. પોતે નિજાનંદ રસલીન, એકદમ પરમાનંદમાં લીન છે. એમને આયુષ સારે કાંઈ લેવા દેવા નથી, પોતે પરિપૂર્ણ આનંદમાં લીન થઈને બિરાજમાન છે. ચાહે અહીંયા બિરાજમાન હોય, ચાહે સિદ્ધાલયમાં બિરાજમાન હોય, એમને માટે બે સ્થાન તુલ્ય છે, એક સરખા છે. એ તો અત્યારે પરમાનંદમાં છે એટલે, પણ સમ્યક દર્શન થાય ત્યારે એમ કે છે કે હું તો અત્યારે સિદ્ધ સિદ્ધાલયમાં છું, હું તો સિદ્ધ લોકમાં જ છું ને સિદ્ધાલયમાં જ છું, મારે આવવા જવાનો પ્રશ્ન ક્યાં છે? હવે હું પોતે સિદ્ધ છું અને મારા સ્વરૂપમાં હું બિરાજમાન છું, આવવા જવાનો કોઈ પ્રશ્ન મારા માટે છે નહીં. એ બધા બાયના ફેરફારથી પર થઈ ગયું પરિણામ. પણ પોતાની દ્રષ્ટિએ માપે છે બધા, શું પોતાની દ્રષ્ટિએ માપે છે કે ભગવાનને આટલી વાર લાગી, હવે આટલું બધું આયુષ ભોગવવું પડશે, પછી સિદ્ધાલયમાં જવાનો વારો આવશે. ભાઈ અહીંયા ને ત્યાં બધું એમને સરખું છે. અભિપ્રાય તો ચોથા ગુણ સ્થાને એ છે, અહીં તો પરિણામ જ ચાલે છે, પછી કઈ પ્રશ્ન રહેતો નથી. જેવા પરિણામ છે એ પરિણામ અનુસાર સ્થિતિ પડે છે, નિમિત્ત નિમિત્ત પરિણામ સાથે સંબંધ છે. પણ એ એના ભોગવતાથી પર થઈ ગયા છે, કરવા ભોગવવાથી બંનેથી પર છે, કર્તૃત્વથી એ પર છે. એવો કદી વિકલ્પ કરતા નથી કે એવી આશા રાખતા નથી, શું અભિલાષા રાખતા નથી કે હવે મને દેવલોકનો ભવ હજો અને હવે મને એને ત્યાં લાંબુ આયુષ મળજો, એ જ્ઞાનીનો અભિપ્રાય નથી, એ જ્ઞાનીનો અભિપ્રાય છે. પણ જેવા પરિણામ થયા હોય એ પ્રમાણે એની સ્થિતિ ઉત્પન્ન થવું એ વિશ્વનું વિજ્ઞાન છે, એ તો પદાર્થનું વિજ્ઞાન છે. એમાં કરવા નહીં કરવાનો પ્રશ્ન શું છે? પદાર્થ જ્યારે એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ પ્રમાણે જ પરિણમે છે બધા જ પદાર્થો, ત્યારે એમાં કરવા નહીં કરવાનો પ્રશ્ન શું હોઈ શકે? કે હોય તો એ અજ્ઞાન ભરેલો છે, વસ્તુમાં કોઈ અવકાશ નથી. વસ્તુમાં ઘાલમેલ કરવાનો કોઈ અવકાશ નથી. જે કાંઈ વિકલ્પ થાય કે અભિપ્રાય થાય એ બધા નિષ્ફળ છે, બેકાર છે, અને એથી કોઈ જીવને લાભ છે એમ છે નહીં. પ્રકૃતિ જ્યારે તીર્થંકર નામકર્મની ગોત્ર કર્મની જે કોઈ પ્રકૃતિ બંધાય ત્યારે તીર્થંકર પ્રકૃતિના બંધ કાળે સમ્યક દર્શન હોય જ. કેટલાક પુણ્ય સમ્યક દર્શન વિના બંધાતા નથી. એવી ઊંચી કોટીના જે પુણ્ય છે એ સમ્યક દર્શનની હયાતીમાં, એટલે કે કેટલીક પવિત્રતા આવ્યા પછી એવી ઊંચી કોટીના પુણ્ય હોય છે, ત્યાં સુધી હોય શકે નહીં. એમના પુરુષાર્થ ની કચાશ છે. રસ આવ્યો એટલે સ્થિતિ પડી ને, જેટલો રસ એટલી સ્થિતિ પડી ને. ઓલો રસ નહી, મિથ્યાત્માના રસ ની વાત નથી આયા. પણ મોક્ષ માર્ગ પછી પણ ચારિત્ર ગુણ નો જેટલો રાગ છે એમાં રાગમાં રસ છે, ભલે અસ્થિરતા નો રસ છે. સ્થિતિ એને અનુસાર પડે છે. સાગરોપમની સ્થિતિ પડે તો એનો એના પ્રમાણમાં શુભનો રસ છે, ભલે અસ્થિરતાનો છે અને મિથ્યાત સહિતનો નથી. એમને એમ નથી કર્મ તો વિભાવ ભાવથી બંધાય. કોઈ સ્વભાવ ભાવથી કર્મ બંધાય એ પ્રશ્ન નથી. કર્મ ખરે એ ખરવાનું નિમિત્ત છે, આ બંધાવાનું નિમિત્ત છે. ખરવાના નિમિત્તથી બંધાય નહીં ને બંધાવાના નિમિત્તથી ખરે નહીં. આ સિદ્ધ ચોખ્ખે ચોખ્ખો હિસાબ, એટલે એમાં તો કાંઈ બીજું વાડોવડું થવાનો પ્રશ્ન નથી. શું ભાવ છે, શું ભાવમાં રહેલો રસ છે અને એનાથી જ કર્મ બંધાય છે. નથી ઉપાધેય માનતા તો એટલો રસ આવે છે. તીર્થંકરનો દ્રેય હોય એને એટલો રસ આવે છે. ખબર નથી કે આ જીવ કોઈનું કાંઈ ન કરી શકે, વિકલ્પ એટલો બધો જોરથી આવે છે કે જગતના સમસ્ત જીવો આ શાસનને પામી જાય તો સારું. સર્વ જીવ કરું શાસન, એક જીવ બાકી રાખવાનો અભિપ્રાય ને ત્યાં ભાવ નથી, વિકલ્પ નથી. અભિપ્રાયમાં તો એમ છે કે એકનું કરી શકતો નથી, પણ એટલો બધો વિકલ્પ ઉઠો એનું કારણ શું? રસ એટલો છે. રસને કારણે એવો વિકલ્પ ઉઠે છે. જ્ઞાન જુદું કામ કરે છે, વિકલ્પ જુદું કામ કરે છે, બે જુદું જુદું કામ કરે છે. મસ્તી કાંઈ તીર્થંકર પ્રકૃતિ બંધાતી નથી. મુદ્ર જેવું તો ખ્યાલ આવે એવું છે કે નહીં? પણ આ તો આપણે તુલના કરવી અસ્થાને છે. શું પણ ગુરુદેવ ને બેન શ્રી બે સાધક જીવો પ્રસિદ્ધ છે આપણા નજર સામે. ગુરુદેવ નો વિકલ્પ જુઓ, નામનો વિકલ્પ જુઓ, એકદમ એ બાજુનું કોઈ કાંઈ શાસનનું કોઈ કામ હાથમાં તેડી લેવા માંગે ને આજે લેવા માંગે ને, એટલે એ તો એક તીર્થંકર દ્રવ છે. એનાથી કર્મ ખરે એમ નહી, એનાથી કર્મ બંધાય એમ છે. એટલું પોતે કહેતા એનો નિષેધ વર્તે છે એની ખાતરી શું? આટલો બધો જોરથી વિકલ્પ આવે અને છતાં એનો નિષેધ છે એની ખાતરી શું એમની? એ ખાતરી એ હતી એમને કે જાહેર રીતે એમ કહેતા કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે કારણે જે ભાવે તીર્થંકર કર્મ બંધાય, એ પણ ઝેરના ઝાડ છે, એમાં અમૃત નથી. શું કહેતા? વાણી એવી હતી એમને, એને ઝેરનું ઝાડ કહેતા હતા. એ છે કહેતા, એ એમનો નિષેધ જોર કરે છે એની અંદર. પણ છતાં એ કરવા નહીં કરવાનો પ્રશ્ન નથી. જે સહેજે યોગ્યતાના કાળમાં આવવાનો તે આવવાનો. એક ન્યાય પોતે એ વખતે જ્ઞાતા દ્રષ્ટા રહે છે અને તેથી જ્ઞાતા દ્રષ્ટાના જોરને હિસાબે એક ન્યાય એમ પણ તોડવામાં આવે છે કે કરતા નથી, કરે છે તો પણ કરતા નથી, બોલે છે તો પણ બોલતા નથી, ચાલે છે તો ચાલતા નથી, ખાય છે તો ખાતા નથી. આ નિયમતમાં એવું આવે છે ને, એ આ અભિપ્રાય છે એની પાછળ. જ્ઞાતા દ્રષ્ટાપણું છે એ વખતે જ્ઞાતા દ્રષ્ટાપણું છે. રાગને કરવું એ તો પ્રશ્ન નથી, પણ રાગને ટાળવું એ પ્રશ્ન નથી. આમ છે, કરવા કરે છે પણ નથી ઈચ્છતા, કરવા યોગ્ય નથી આવો સિદ્ધાંત જાણે છે, વળી શું કરવા કરે છે કે ભાઈ એક સિદ્ધાંત એ પણ સમજી લેતો હવે કે જેમ રાગ કરવા યોગ્ય નથી એવો અભિપ્રાય છે, એમ રાગને ટાળવાનો પ્રશ્ન પણ એ અભિપ્રાયની અંદર સાથે સાથે જ નથી. જો ટાળવાનો અભિપ્રાય હોય તો કરવાનો અભિપ્રાય આપોઆપ સ્થાપિત થઈ જાય છે, એની સ્થાપના કરવી પડતી નથી, આપોઆપ સ્થાપિત થઈ જાય છે. એ તો ચારે બાજુથી સમજે તો સમજાયું છે, નહીતર એને સમાધાન થાય એવું નથી. એટલે કોણ સાધક આવો રાગ કેમ કરે છે એ પ્રશ્ન સ્થાને છે. આ સાધક આમ કરે છે નથી કરતા, આ આમ કરે છે કેમ નથી કરતા, આને આમ કેમ કર્યું નથી કરતા, એ પ્રશ્ન તારા સ્થાને છે. એની સમય સમયની યોગ્યતા અનુસારે આવે છે. કરવા ટાળવાનો બે માંથી એકે પ્રશ્ન એના માટે નથી, તારા માટે છે. એનું કારણ તને એ વિષયનું જ્ઞાન નથી, માટે તારા માટે છે, એના માટે નથી. ખલાસ થઈ ગઈ છે. એ તો સમજે છે કે હું જ્ઞાતા દ્રષ્ટા થયો છું, હવે જે થાય છે બધું પૂર્વ કર્મ કરત થાય છે, થવા દો, એ બાજુ પૂરી થવાની છે. હવે શું એ દોરડીને વળ ચડાવી દીધો હોય તો પછી એ ઉખડે, આપોઆપ ઉખડે, ઉખાડવો પડે નહીં. પછી જો તીવ્ર હોય પેલા ઉખડી જાય, ધીમો હોય વાર લાગે, પછી હાવ સીધું થતા વધારે વાર લાગે, પણ એ પીડો પીડો થઈ જ જશે. એ વળ ચડાવ્યો છે કૃત્રિમ, એ વળ રહેવાનો નથી. એમ જે પૂર્વના ભાવો વિભાવો કંઈક અનાદિથી જીવ રખડતો હેલો આવે છે, કેવા કેવા કે કેવા પરિણામ કર્યા છે એને ખબર નથી. એ બધો વળ હવે ઉતરી જવાનો છે. જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા પછી એ વળ રહેવાનો નથી. એ બધા કર્મ પૂર્વ કર્મ કરતા આવી જવા દો, એ બધા આવી આવીને ચાલ્યા જશે, અને આત્મા એકલો શુદ્ધ આત્મા અંતર બહાર રહી જશે. કાંઈ બીજું એનું એથી બીજું કોઈ એનું ફળ થવાનું નથી. છેલ્લું આ જ પરિણામ છે. પોતાના દ્રષ્ટિકોણથી જોવે છે, તો પોતાના દ્રષ્ટિકોણથી જોવે તો ઊંધું દેખાય, એનો માપદંડ ખોટો છે. સાચું માપ આવશે નહીં. જ્ઞાનીને જ્ઞાનીના દ્રષ્ટિકોણથી માપવા જોઈએ. આહાર વિહાર આદિના મુનિરાજના અસ્થિરતાના વિકલ્પો, એમાંથી વિષય ચાલે છે. અસ્થિરતાના વિકલ્પો બીજી વાત છે, અને બુદ્ધિ એવી હોય કર્તૃત્વની એ વિષય બીજો છે. બે વિકલ્પ સરખા દેખાતા હોય તો પણ ખરેખર સરખા નથી. એક ગરીબલિંગી મુનિ હોય મિથ્યા દ્રષ્ટિ, એને પંચમાવ્રત 28 નિયમનું નિરતિચાર પાળતા આહાર વિહારનો વિકલ્પ થાય અને આહાર વિહાર કરે, અને જે ભાવલિંગી સંત હોય એ આહાર વિહારનો વિકલ્પ ઉઠીને આહાર વિહાર કરે. એક સંઘમાં સાથે હોય, ઠીક, મુનિ સંઘમાં સાથે હોય, બેમાં જમીન આસમાનનો ફેર છે, એક સંસાર તત્વ છે ને એક મોક્ષ તત્વ છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારની પાંચ રત્ન જેવી ગાથાઓ પોતે કુમકુંડાચાર્યની ગાથાને નામ આપ્યું છે કે હવે પંચરત્નનો અવતાર થશે. પાંચ ગાથાઓમાં પાંચ રત્નોની વાત છે. તો દ્રવલિંગી મુનિને સંસાર તત્વ કહ્યું છે, ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ કહ્યું છે. છઠ્ઠે સાતમી ગુણ સ્થાને છે ને એને કેમ મોક્ષ તત્વ કહો છો? આ કર્ણાની યુગના પંડિત છે એ વાંધો કાઢીને ઉભા રહીએ ભાઈ, આ વાંધા પાડવાનું તારું કામ આમાં નથી. એ મોક્ષ તત્વ કહે છે, એમાં પણ જે અધ્યાત્મનો અભિપ્રાય અને જે પરમાર્થ છે એ તારા કલ્યાણનું કારણ છે, બીજું કાંઈ નથી. સમજ તો તારા કલ્યાણનું કારણ છે, ન સમજ તો હોનહાર છે. અમે શું કરીએ, તારા હોનહારનું અમે શું કરીએ. સાધક જીવને રાગ ઉઠે છે ત્યાં સુધી કોઈનું હોનહાર સારું જોઈને એને પ્રમોદ થાય છે કે સારું, એનું હોનહાર સારું હોય અને આત્માનું સુખ પામીને સુખી થઈ જાય, સારી વાત છે. દુઃખી રહે તો એને એમ થાય શું કરીએ, દુઃખી ન થાય એ ઈચ્છવા યોગ્ય છે. કોઈ જીવ દુઃખી ન થાય એ ઈચ્છવા યોગ્ય છે, પણ કોઈ રીતે આપણા વશનો એ વિષય નથી. એટલે સાચી વાત કરવા છતાં ઘણા ન સ્વીકારે તો હુનાર કરીને છોડી દે છે. એના માટે આગ્રહ કે દુરાગ્રહનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઘણા જ મંદ વિકલ્પો આ હોય છે એમ, એમાં જરાય આગ્રહ નહીં. આગ્રહ નહીં તો કે હું અશુદ્ધ આહાર લઈએ કે નહીં, એ પાછું નહીં, આગ્રહ નથી. આગ્રહ તો ત્યારે કહેવાય કે કંઈક કશાય કરે ત્યારે એમની વૃત્તિ ઉડી જાય છે. આહાર લેવાની વૃત્તિ આત્માય પરિણામ થઈ જાય છે એકદમ, અને એટલો પૂતગળનો વિકલ્પ થતો એ વિકલ્પ છે, એ મરી જાય છે. એ વિકલ્પ મરી ગયા પછી એને જીવતો કરવાનો પ્રશ્ન રહેતો નથી. વિકલ્પ ઉડી જાય છે એમ નથી, એ જ વખતે એ વિકલ્પ ઉડી જાય છે. એમાં વિકલ્પ થી ઉડી જાય, 46 દોષ માંથી એક દોષ નો શંકા પડી જાય, એટલે એમને વિકલ્પ આત્માનો આવે. માનો કે અરે આ આત્મા તો અનાહાર સ્વભાવી છે, અનાહાર એવા આત્માને આહારનો વિકલ્પ બેકાર છે, ખાઈ શકું છું એ તો પ્રશ્ન જ નથી. તો એમની વૃત્તિ જે આહાર લેવાના વિકલ્પ વાળી વૃત્તિ છે એ મરી જાય છે. જેમ કોઈ માણસ નથી કહેતા હવે ભૂખ મરી ગઈ છે, ખાઈ લઈને પણ હવે ભૂખ જ મરી ગઈ છે. કોઈ એવો પ્રસંગ બની જાય, ભૂખ લાગી હોય બરાબર, અને કોઈ એવો પ્રસંગ ખરાબ બની જાય કે માણસને સાંભળતા આઘાત લાગી જાય. આઘાત લાગે ત્યારે ડૉક્ટરો એમ કહે છે કે લીવર ઉપર ને હોજરી ઉપર ને એ બધા એટલી બધી અસર થાય છે કે એના પાચક રસોના અને તેમાં એટલી બધી વિક્રિયા ઉત્પન્ન થઈ જાય છે કે કેટલાકને તો ઉલટી થવા માંડે છે, કેટલાકને ઝાડા થવા માંડે છે, કેટલાકને પેશાબ થઈ જાય છે, કેટલાકને ભૂખ મટી જાય છે, ઉડી જાય છે. એને ખવડાવો નહીં, ખાવું રૂચે એ કોળિયો ગળે ઉતરે એવું નથી એમ કે. શું કે હમણાં તમે એમ કહેતા કકડીને ભૂખ લાગી છે તો એ કોળિયો ગળે હવે નહીં ઉતરે અમારા ગળે. તો જેમ એ રીતે શક્ય છે એ તો બીજો કશાય જ છે. સામે શું જે સામે પ્રસંગ છે એ પણ એક કશાય છે. એક કશાયના આધારે બીજો કશાય આટલો દબાઈ જાય તો વિતરાગતાના આધારે કશાય ઉડી જાય એમાં શું નવાય છે. એ તો બહુ શક્તિવાળું પરિણમન છે. વિતરાગતા તો બહુ શક્તિવાળું પરિણમન છે, એમાં બીજો કશાય ઉડાય ઉડી જાય, વિકલ્પ છૂટી જાય છૂટી જાય, એમાં કાંઈ સવાલ નથી. બીજો ચારિત્ર સ્થિરતા તો છે ને, ચોથા ગુણ સ્થાને વિકલ્પ ઉઠે તો સ્થિર. કેટલીક સ્થિરતા તો વિતરાગતા લઈને જ બેઠા છે. એ તો એટલે નિર્વિકલ્પતા તો ક્ષણે ક્ષણે આવે છે, પણ એ જ ક્ષણે નિર્વિકલ્પતા નો હોય ને વિકલ્પ એવો હોય કે અરે આત્મા અનાહારી છે એવો વિકલ્પ ઉઠેલો તો ઉડી જાય. એ તો એમની યોગ્યતા સ્થિતિ એવી છે કે જોવે કે ખલાસ, વૃત્તિ ખલાસ થઈ જાય, પછી એમને આહારનો વિકલ્પ રહેતો નથી. પછી એ વાત ગઈ બીજા દિવસ ઉપર. એ નિયમ નથી કે બીજા દિવસે વિકલ્પ આવે જ આવે એવો કોઈ નિયમ નથી. તો જ્ઞાન ધ્યાનમાં ચડી જાય તો કોને ખબર કેટલા દી ચાલે, એનું કઈ મેળ નથી. ઉપદેશનો પ્રસંગ આવે તો ઉપદેશ આપે એ પણ મંદ 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 કશાય છે. ત્યાં ઘણા જ મંદ વિકલ્પ છે. ઉપદેશનો પ્રસંગ આવે ત્યાં પણ આ જ વાત લેવી કે ત્યાં પણ ઘણો જ મંદ વિકલ્પ છે, તેથી તેમને વિકલ્પની ઝાળ ચાલતી નથી. બીજો નીચેની ભૂમિકામાં થોડોક લંબાઈ જાય વિકલ્પ. શું આટલી આટલી વાત જોરદાર શાસ્ત્રની અંદર સ્પષ્ટ લખે છે ને, એ દિગંબર છે ને સમજતા નથી. તમે એમ કે સમજા, મુનિરાજને વિકલ્પ લંબાતો નથી, એને લાલ લંબાતી નથી. વિકલ્પની જાળ ઉપદેશનો પ્રસંગ આવે, મંદ વિકલ્પથી દેવાઈ જાય તો દેવાઈ જાય, વાત ત્યાં ને ત્યાં ખંખેરીને ઉભા, જાણે કોઈને મળ્યા જ નથી, શું જાણે કોઈને ઓળખતા જ નથી, ખલાસ. પાછા એ રીતે જ્ઞાન ધ્યાનમાં લાગે.
આ બધા સંબંધ છે.